શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
પત્રાંક 449. વૈરાગ્યાદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત, ખંભાતના એક વૈરાગ્ય સંપન્ન કૃષ્ણદાસભાઈ ઉપર લખાયેલો આ પત્ર છે. કૃષ્ણદાસભાઈના વિષયમાં અન્યત્ર પણ ઉલ્લેખ કર્યો છે કે જેઓ દર્શન પરિસરમાં અને અજ્ઞાન પરિસરમાં હતા. દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર એ પ્રકારનો પરિસર મુમુક્ષુ જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલાં ઉદ્ભવે છે. એક મૂંઝવણ છે મુમુક્ષુ જીવની કે એને જે જોઈએ છે તે મળતું નથી. જે જ્ઞાન પ્રકાશમાં એ ઊભો રહેવા માગે છે, આવવા માગે છે, ત્યાં એ આવી શકતો નથી. અને જે સ્થિતિ વર્તમાન છે એ સ્થિતિ એને પોષાતી નથી, એ સ્થિતિમાં એ રહેવા ચાહતો નથી. આત્મદર્શન માટે જે જુરે છે અને તેથી મૂંઝવણમાં આવે છે અને એ મૂંઝવણમાંથી એ રસ્તો મેળવે છે એવી એક સ્થિતિને દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર કહેવામાં આવે છે. જેને પત્ર લખાયો છે એની યોગ્યતાની એ પૂર્વભૂમિકા છે. કૃપાળુદેવે આ પત્ર 8 પોસ્ટકાર્ડથી લખેલો છે. છેલ્લે એમણે એ વાત લખી છે કે આજે આ 8મું પત્તું લખીએ છીએ અને પેરેગ્રાફ એક એક ગણીએ તો એ 8 પોસ્ટકાર્ડ એમણે લખેલા છે. એક કવરની અંદર લિફાફામાં લાંબો પત્ર લખવાના બદલે 8 પોસ્ટકાર્ડ લખાયેલા, એને વિચારીએ તો એમ લાગે છે કે કૃપાળુદેવ લખવાનું શરૂ કરેલું ત્યારે મારે કેટલું લખવું છે એની કોઈ પ્રાયર એરેન્જમેન્ટ જેને કહેવાય, પૂર્વભૂ તૈયારી એવું નહીં કરેલું. સામાન્ય રીતે જેઓ લેખો લખે છે, જેઓ વક્તૃત્વ આપે છે, એ બધા પૂર્વ તૈયારી કરીને પછી પોતાના વિચારોને ડિલિવર કરે છે. કૃપાળુદેવની એ સહજતા હતી. શું લખવું છે, કેટલું લખવું છે એ કોઈ પહેલાં નક્કી કર્યા વિના અંતરની ધારામાંથી જેટલું લખાયું તેટલું લખાયું, ન લખાયું તેટલું ન લખાયું, એનો કોઈ નીતિ નિયમ ક્યારે પોતે રાખ્યો નથી. એવી સહજ પરિણામની સ્થિતિ આ 8 પદ પોસ્ટકાર્ડથી જોવામાં આવે છે કે એક પોસ્ટકાર્ડ લખ્યા પછી પોતાને વિચાર આવેલો કે હજી લખીએ થોડું, બીજું કંઈ પૂરું કર્યા પછી ત્રીજો લખવાનો વિકલ્પ ચાલુ રહેલો, આઠ સુધી ચાલ્યો છે. જો પહેલેથી નક્કી કર્યું હોત તો એક જ પત્ર સળંગ લખ્યો હોત. એ કૃપાળુ દેવના પરિણામની સહજતાને અથવા અકૃત્રિમતાને પ્રદર્શિત કરે છે કે કેટલી અકૃત્રિમતા હતી. શું લખે છે કે શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. કૃષ્ણદાસભાઈએ કોઈ વિનંતી કરી છે કે આપ મને કાંઈક મારા આત્માનું હિત થાય એવા કોઈ બોધ વચન આપ લખી મોકલો, તો જે ભાવ પકડ્યો છે કૃપાળુ દેવે એમાં શુદ્ધ ચિત્ત, શુદ્ધ અંતઃકરણ, માગણી કરનારનું અંતઃકરણ પણ વાંચ્યું છે. આ એક બહુ પાયાનો વિષય છે. જગતમાં દરેક મનુષ્યો કોઈ ને કોઈ સંપ્રદાયમાં પોતાનો જે કાંઈ રૂઢિગત ધર્મવિધિનો પ્રકાર હોય છે એમાં જોડાય છે. આપણે પણ યોગાનુયોગે એક સન્માર્ગના તીર્થંકર દેવના માર્ગમાં કોઈ મહાપુણ્ય યોગે આવ્યા છીએ. માર્ગ શોધવો પડે છે, પણ કોઈ એવા પુણ્ય યોગ હોય તો વગર શોધે પણ ત્યાં જન્મ થાય છે. પણ શુદ્ધ અંતઃકરણથી, શુદ્ધ ચિત્તથી એટલે શુદ્ધ અંતઃકરણથી આત્મકલ્યાણની ભાવના જન્મ મરણ આદિ પરિભ્રમણથી છૂટવાની જે ભાવના એ થવી એ કોઈ જુદી જ વાત છે. અને એના માટે અંતર ગવેષણા જોઈએ છે, અંતર ખોજ જોઈએ છે, અંતર શોધ હોવી જોઈએ છે કે આ આત્મા શુદ્ધ અંતકરણથી નિજ કલ્યાણ કરવા ચાહે છે કે આ સિવાય પણ એને કાંઈ બીજું જગતમાંથી જોઈએ છે. જેને એક આત્મકલ્યાણ સિવાય કાંઈ જોઈતું જ નથી એવું જેનું શુદ્ધ અંતઃકરણ છે એને ઉપર ઉપરની મુમુક્ષુતાની ભૂમિકા, જેને પાત્રતા કહીએ, એ પાત્રતાની પ્રાપ્તિ હોય છે. અન્યથા ધાર્મિક ક્રિયા જેના મુખ્યપણે ત્રણ વિભાગ છે, કોઈ શાસ્ત્રાદિનો સ્વાધ્યાય કરીને જ્ઞાન માર્ગની પ્રવૃત્તિ કરે છે, તો કોઈ વ્રતાદિ સંયમને અંગીકાર કરીને ક્રિયામાર્ગની પ્રવૃત્તિ કરે છે, તો કોઈ ભક્તિ માર્ગે પ્રવૃત્તિ કરે છે. પણ પાત્રતાની પ્રાપ્તિ થવી એ શુદ્ધ અંતકરણની ભાવના વિના બીજા કોઈ રીતે સંભવિત નથી. એવા એક સુપાત્ર જીવને લખાયેલો આ પત્ર છે. પત્રનું બેકગ્રાઉન્ડ શું છે, પાર્શ્વભૂમિ શું છે, કે એક સુપાત્ર જીવને લખાયેલો આ પત્ર છે. પત્રની અંદર ઘણો સુંદર વિષય નિરૂપિત થયો છે અને સામે પાત્ર એવું છે. લખનાર વિશે તો કહેવું, એ વાણીના વચનના વિષયની બહારનો વાત છે. સર્વ પરમાર્થના સાધનમાં परम साधन सत्संग छे, सत्पुरुषना चरण समीपनो निवास छे, सर्व परमार्थना साधन मा अनेक विध प्रकारना धर्मना क्षेत्र मा बाह्य साधनों अने प्रवृत्ति जोवामा आवे छे। ए विभिन्न प्रकारना साधनों सरवाळो कृपाळु देवे मारी दीधो। परमार्थ एटले आत्मकल्याण, आत्मानू परम प्रयोजन, अर्थनाम प्रयोजन। विद्यार्थी धनार्थी कहे छे ने, प्राप्तिनी इच्छा होय जे प्रयोजन, आत्मानू परम प्रयोजन प्राप्त करवामा, हासिल करवामा कोई साधन होय तो परम साधन ते सत्संग छे। अने ते सत्संग कयो के सत्पुरुषना चरण समीपनो निवास छे। अलबत्त जो के ते मळवा जोईए, केम के प्रत्यक्ष निवास छे। चरण समीपनो निवास तो प्रत्यक्ष निवास छे, पण न मळे तेथी ए वात पड़ती मुकवी एनी शुद्ध अंतकरण ने चाहना ने ना चाहना ना अभाव ने दर्शावे छे। नहींतर आ एक प्रश्न थाय छे के सत्पुरुष प्रत्यक्ष नथी, हवे करवू शुं? सत्पुरुष ना चरण समीप मा रहेवू जोईए એ વાત બુદ્ધિગમ્ય જ્યારે થાય છે અને એ ભાવના બુદ્ધિમાં સ્વીકારીને જીવ એને ચાહે છે, ઈચ્છે છે, પણ જ્યારે એને સત્પુરુષ મળતા નથી, દેખાતા નથી, ત્યારે બહુભાગ જીવ એ વાત પડતી મૂકી દે છે। કાંઈ નહીં, છોડો, આપણે શાસ્ત્ર સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, કાંઈક શક્તિ પ્રમાણે વ્રત નિયમ અંગીકાર કરો, કાંઈ બધું કરો, આપ જેટલું થાય એટલું કરો, જેટલી સમયને શક્તિ ખર્ચી શકાય, ત્યારે એ વિષયની અંદર એવી રીતે માંડી વાળવી એ વાત તે યથાર્થ નથી। જેને સત્પુરુષના ચરણમાં નિવાસ કરવો છે છતાં ઉપલબ્ધ નથી એ નિવાસ, તો એ નિવાસની ભાવના, આશ્રય ભાવના મટવી ન જોઈએ। મટવી તો ન જોઈએ, પણ તીવ્રથી તીવ્ર થવી જોઈએ, જેમ જેમ સમય વ્યતીત થાય તેમ તેમ। એક તૃષા અને પીપાસા જેવો વિષય બનવો જોઈએ। પાણીની તૃષા પાણી નહીં મળવાથી મટતી નથી, કે પાણી પીવાનું કોઈ માંડી વાળતું નથી, કે ખેર પાણી મળતું નથી, જવા દો ને, હવે એના બદલે ગાંઠિયા ભજીયા ખાઈ લ્યો ને, એ મરી જાય તું। પાણીની ત્રસ લાગી હોય ને ભજીયા ખાય તો શું થાય? તરસો મરી જાય, વધારે તૃષા ઉત્પન્ન થાય। એનું કોઈ પાણી સિવાય બીજો એનો કોઈ વિકલ્પ નથી, કોઈ ઓલ્ટરનેટિવ નથી। એમ સત્પુરુષના ચરણ સમીપતામાં એ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી। જો આ જીવ વિકલ્પ શોધી કાઢે તો એને એમ સમજવા જેવું છે કે એ સત્પુરુષના ચરણ નિવાસને, ચરણ સામીપ્યને, સાનિધ્યને શુદ્ધ અંતકરણથી ઈચ્છતો નથી, ઈચ્છે છે પણ શુદ્ધ અંતકરણથી ઈચ્છતો નથી। ઈચ્છવું અને શુદ્ધ અંતકરણથી ઈચ્છવું એમાં બહુ મોટું અંતર છે। અનંતકાળમાં આ જીવે અનંત વાર ઉપર ઉપરની ભાવના, ઉપર ઉપરની જિજ્ઞાસા, ઉપર ઉપરની ઈચ્છાથી ધર્મના ક્ષેત્રમાં કહેવાતી અનેક ધાર્મિક પ્રવૃત્તિ કરી છે, પણ આત્મકલ્યાણ સાધ્યું નથી. એનું મૂળ કારણ આ છે કે શુદ્ધ અંતકરણથી એને ભાવના થઈ નથી. આ એક બહુ પાયાનો મહત્વપૂર્ણ વિષય છે. કૃપાળુદેવે જેને પત્ર લખ્યો છે એના ભાવ વાંચ્યા છે, એનું અંતઃકરણ જોઈ લીધું છે, અને એ કૃપાળુદેવની વિશેષતા હતી. એમના નિર્મળ જ્ઞાનનો એ અતિશય હતો કે જે જે જીવો એમની સમીપ આવતા એની યોગ્યતાને માપતા એમને વાર નહોતી લાગતી. એની યોગ્યતા એ માપી લેતા હતા સહજ માત્રમાં, અને પછી એને એની યોગ્યતામાં જેની જરૂરત હોય એટલી જ વાત કરે, એથી વધારે પણ નહીં અને એથી ઓછી પણ નહીં. આ એક વિશેષતા હતી એમના સાનિધ્યની. એટલે એક સદગુરુ વૈદ સુજાણ એક એવા એક્સપર્ટ વૈદ હતા કે રોગનું નિદાન પણ બરાબર કરતા, અને જે સ્ટેજમાં જે રોગ હોય એને જે એ સ્ટેજમાં જે દવાનો જેટલી માત્રામાં ડોઝ દેવો જોઈએ એટલો જ આપે. કદાચ કુતૂહલવશ એને વધારે તર્ક ઉત્પન્ન થાય, કુતૂહલ થાય અને પ્રશ્નો કરે તો એટલું કહે કે હાલ તે પ્રશ્નો ઉપશમ કરવા યોગ્ય છે, હાલ તે વાત ઉપશમ કરવા યોગ્ય છે, અને બીજું કેટલુંક સમજાયા પછી એ સમજાય એવો વિષય હોવાથી અત્યારે એ વાતને તમે ઉપશમાવી દો, શાંતિથી જાઓ. અને જેટલું તમને અત્યારે કહેવા માગું છું એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. એ ઉપરથી એક બોધ લેવા જેવો વિષય પણ છે કે જો સત્પુરુષ મળે, જ્ઞાની પુરુષ મળે, તો હું ઈચ્છું છું એ મને આપો, મારા પ્રશ્નનો મને જલ્દી જવાબ આપો, એવી એક્સપેક્ટેશન લઈને ત્યાં નહીં બેસવું જોઈએ. કે મને આ જોઈએ આપની પાસેથી, મને આ જોઈએ એમ નહીં. તને શેની જરૂર છે, તારે શું જોઈએ એમને ખબર છે. દવાનું પ્રિસ્ક્રિપ્શન દર્દીએ લખવાની જરૂર ભાઈ શકે નહીં, હોય શકે કાંઈ, એ ડૉક્ટર જ લખે. એટલે એ ધારણાથી અને એ અભિપ્રાયથી અને એવી અપેક્ષાથી ક્યારે પણ બેસવું ન જોઈએ. એ પૂર્વગ્રહ છોડીને એ શું કહેવા માગે છે, મારી યોગ્યતા સાથે એમના વચનોનો મેળ કેવી રીતે ખાય છે કે જેથી એ મને ઉપયોગી છે એવી વાત મને આપી એમણે, એટલું જો ધ્યાન પહોંચે તો એમના વચનોનું સાર્થકપણું થવું સંભવે છે, અને નહીંતર પોતે પોતાની ધારણામાં ને કલ્પનામાં ને અપેક્ષાઓમાં ફરતો રહે ત્યારે એના જ પ્રયોજનની કહેલી વાત ઉપર એનું લક્ષ્ય જાતું નથી, આવી એક પરિસ્થિતિ બને છે. અહીંયા કૃપાળુદેવે જે સત્સંગની વાત કરી છે, આ સત્સંગ ઉપર તો એક 609 નંબરનો એમનો જે પત્ર છે અદ્ભુત છે. સત્સંગનું શું મહત્વ છે એ પત્રમાં એમણે ખૂબ ખૂબ સારી રીતે દર્શાવ્યું છે. એટલું જ નહીં, આખા એ ગ્રંથમાં ઠામ ઠામ અનેક પત્રોમાં સત્પુરુષની પ્રત્યક્ષ ભેટ થાય, સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ થાય, અને એનું જે મહત્વ અને સત્સંગ, એ સત્સંગ છે, એ ખરો સત્સંગ છે. પછી બીજા નંબરનો સત્સંગ એ છે કે સમગુણી પુરુષોનું મળવું, તે સત્સંગ છે. પહેલો સત્સંગ તો સત્પુરુષનો યોગ થવો તે છે, અને એ એ વિષય ઉપર કૃપાળુદેવની જે કલમ ચાલી છે, પ્રાય એમ કહી શકાય કે વિદ્યમાન સાહિત્યમાં એ વાત ક્યાંય એટલી સરસ રીતે ઉપલબ્ધ જોવામાં આવતી નથી. સત્પુરુષના યોગનું મહત્વ સ્થાપિત કરવામાં એમની જે કલમ ચાલી છે, 212માં તો હદ કરી છે, ઓવર બાઉન્ડ લિમિટ બાર જાણે કોઈ વાત કરતા હોય એવી 212 પત્રમાં વાત કરી છે. આપ સૌ તો પરિચિત છો એક એક પત્રથી, પ્રત્યેક પત્રથી, એટલે રેફરન્સ હું લેતો નથી, પણ ગજબની વાતો કરી છે. એવી કલમ કોઈએ ચલાવી હોય એવું જોવામાં આવતું નથી. અને એ એમના અનેક ભવોના અનુભવનો નિચોડ છે એમ કહેવું જોઈએ, એમ સમજવું જોઈએ કે જે જાતિ સ્મરણ જ્ઞાનથી એમને પોતાના પૂર્વભવોમાં અનેકવિધ પ્રકારે પારમાર્થિક પ્રયોજન સાધવા જે પરિશ્રમ કર્યો છે, અતિશય પરિશ્રમ કર્યો છે, ખૂબ ખૂબ પરિશ્રમ કર્યો છે, અને છતાં એ પરિશ્રમનું સાર્થક પણ નથી થયું, એ કોઈ એક સત્પુરુષના યોગથી જે સાર્થકપણું એમને થયું છે, એ એમને ઘણા ભવોના અનુભવના નિચોડને નીચોવીને આ બધા પત્રો લખ્યા હોય આ વિષયમાં અને કલમ ચલાવી હોય એવું લાગે છે. એ જગ્યાએ તો એવું પણ લખે છે કે આ જીવને અંગપૂર્વનું જ્ઞાન કદાચ ઉઘાડથી, બાહ્ય પરલક્ષી ઉઘાડથી થઈ ગયું હશે, અને તે 11 અંગને 9 પૂર્વ સુધી મિથ્યાત્વ અવસ્થામાં સંભવિત છે, જે સંયમ લબ્ધિથી જ થાય છે, પુસ્તકો વાંચવાથી નથી થતો, પણ એ પરલક્ષી છે, મિથ્યાત્વ સહિતનું છે અને મિથ્યા જ્ઞાન છે. જીવ ક્યાં ભૂલો તો પછી, તો કે ભૂલો છે કે આ સત્પુરુષના પ્રત્યક્ષ યોગના વિષયમાં ભૂલો છે, એનું મહત્વ એને ભાસ્યું નથી, સત્સંગનું મહત્વ એને ભાસ્યું નથી, અને એ જગ્યાએ ભૂલો છે. એ જગ્યાએ જો ન ભૂલો હોત, એ એક જગ્યાએ ન ભૂલો હોત તો ક્યાંય કદાચ ન ભૂલો હોત એવું લાગે છે કૃપાળુદેવના વચનોથી. આ એક સર્વમુમુક્ષુ જીવો આપણે સૌએ લક્ષમાં, અતિશયપણે લક્ષમાં લેવા જેવો વિષય છે. એટલે આ પત્રમાં અનેક વાતોનું પ્રતિપાદન કર્યું છે, તો પણ પ્રારંભમાં જ એમણે પરમાર્થના બધા સાધનમાં, પરમ સાધન એટલે ઉત્કૃષ્ટ સાધન, પરમોત્કૃષ્ટ સાધન સત્સંગ છે, સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે, એ નિવાસ પ્રાપ્ત ન થાય તો એ નિવાસને આશ્રય ભાવનામાં નિરંતર મુમુક્ષુ એ રહેવા યોગ્ય છે, કે જે આશ્રય ભાવનાના ફળ સ્વરૂપે એને અલ્પકાળમાં, વર્તમાન ભાવમાં અથવા ભાવિ સમીપના ભાવમાં સત્પુરુષનો યોગ મળે, એવા જ કોઈ નિબંધન પૂર્વકર્મના બની આવે. કેમ કે દરેક ભાવ તો પૂર્વકર્મ કર્મબંધન માટે તો સફળ છે, કોઈ ભાવ નિષ્ફળ નથી. તો આશ્રય ભાવનામાં રહેલું જે પુણ્ય, એ એના ફળને આપ્યા વગર રહેતું નથી, અને શુદ્ધ અંતકરણથી ઉત્પન્ન થયેલી ભાવના, અંતરના ઊંડાણમાંથી ઉત્પન્ન થયેલી જે ભાવના છે, એ ભાવના એક ન્યાયે આત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે, અને તે ભાવના કદી નિષ્ફળ જતી નથી. કુદરત એની સાથે બંધાયેલી છે. શું? એની સાથે કુદરત બંધાયેલી છે એવા અનેક કિસ્સાઓ ઇતિહાસમાં બન્યા છે કે જેને સત્પુરુષ ન મળતા માર્ગ પ્રાપ્તિ અટકતી હોય, એટલે ભાવના છૂટતી ન હોય ને માર્ગ મળતો ન હોય, સત્પુરુષ મળતા ન હોય, ત્યારે કોઈને કોઈ ચમત્કાર બને છે, કોઈને કોઈ એવી વ્યવસ્થા કુદરતી ઊભી થાય છે કે એને સત્પુરુષના ચરણ સુધી ખેંચી લાવે છે. આવી એક વ્યવસ્થા કુદરતના ઘરમાં રહેલી છે. તેથી વર્તમાન પરિસ્થિતિમાં કેવળ નિરાશ નહીં થતા, આશ્રય ભાવનામાં અને આશ્રય ભાવના વૃદ્ધિગત થાય તેવા પ્રકારમાં મુમુક્ષુએ રહેવા યોગ્ય છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે. આવો સત્પુરુષનો યોગ મળવો એ ચતુર્થ કાળમાં પણ દુર્લભ છે, તો આ પંચમ કાળ અને પંચમ કાળમાં પણ હુંડાવ સર્પિણી નામનો પંચમ કાળ છે. એક દાનતરાયજીનું પદ છે કે જૈની જૈન ગ્રંથ કે નિંદક હુંડાવ સર્પિણી જોરા. આ હુંડાવ સર્પિણી કાળમાં જીનવાણીનો પણ વિરોધ થાય એવા પ્રકારો થશે. ધ્યાનત જાની ચૂપ રહીએ, આવું કદાચ તને ક્યાંક જાણવા મળે કે આવું પણ કાંઈ અનિષ્ટ થાય છે. ધ્યાનત જાની ચૂપ રહીએ, જગમે જીના થોડા. તારે જીવવું કેટલું અલ્પકાળ છે, આયુષ્યનો અનિશ્ચિત. તારા પ્રયોજન ઉપર તું લાગી જા. અત્યારે હુંડાવ સર્પિણી કાળમાં ધાર્મિક ક્ષેત્રોમાં પણ વિપરીતતા વધશે, એ એક આ એક કાળનો પ્રભાવ છે, એમાં કોઈ નવી વાત નથી. તો જે ચતુર્થ કાળમાં જે યોગ દુર્લભ હોય એ પંચમ કાળમાં દુર્લભથી પણ દુર્લભ હોય એ સંભવિત છે, અને એ દુર્લભતા એના મહત્વને સવિશેષ પ્રદર્શિત કરે છે. ખરેખર તો એનું મહત્વ વિશેષ ભાસવું જોઈએ એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. અને આવા વિષમકાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. એ જ્ઞાની પુરુષોને સહેજે ખ્યાલ આવે છે કે આ કાળમાં તો એ વિશેષ દુર્લભ હોવા યોગ્ય છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ ખરેખર પ્રવૃત્તિ જેવી હોતી નથી, એટલે કે એ પ્રવૃત્તિમાં દેખાય છે તો પણ જાણે કે અણઉપયોગે પ્રવર્તતા હોય એમ પ્રવર્તે છે. સામાન્ય રીતે ઉદયાધીન પરિણમતા એવા સર્વસંસારી જીવો અને જ્યાં સુધી આત્મામાં એકત્વ થયું નથી ત્યાં સુધી ઉદયભાવ અને ઉદયભાવના વિષયરૂપ સંયોગો સાથે જ એકત્વપણે, એટલે કે આત્મા જાણીને, એકત્વપણે એટલે એ જ જેનો આત્મા છે, ઉદય જ જેનો આત્મા છે, એવી પ્રવૃત્તિ સંસારી મનુષ્યની જોવામાં આવે છે. નાની પુરુષની પ્રવૃત્તિ એવી હોતી નથી, દેખાતી હોય તો પણ, એમ કહીને નાની પુરુષને ઓળખવા માટે એક આડકતરો સંકેત છે આની અંદર, કે બાહ્ય દ્રષ્ટિથી કદી જ્ઞાની પુરુષને સમજવાનો પ્રયત્ન કરીશ નહીં, બાહ્ય પ્રવૃત્તિથી પણ જ્ઞાની પુરુષને સમજવાનો પ્રયત્ન કરીશ નહીં. એ પ્રયત્નમાં જ્ઞાની ઓળખાશે નહીં, પણ તને કેટલું નુકસાન થશે એ કહેવું મુશ્કેલ છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. શું કહેવું છે કે ઊના પાણીથી કાંઈ કોઈ બાળી શકાય નહીં, અગ્નિથી બાળી શકાય, આખું ગામ બાળવું હોય તો, પણ એક સામાન્ય તણખલું પણ ઊના પાણીથી બાળી શકાય નહીં. ફોડલા પડે એવું પાણી ઊનું હોય, ઉકળતું પાણી, તો પણ ઘાસને બાળે નહીં. જ્યારે અગ્નિ છે આખા ગામને, એક તીખારો પણ ગામને બાળવા પૂરતો છે. એમ જ્ઞાન કરવી પડે એવી પ્રવૃત્તિમાં એ રોકાયેલા હોય છે. અંતરથી છૂટ્યા હોવા છતાં, મમત્વ અંતરથી છૂટી ગયું હોવા છતાં પણ કેટલાક બાહ્ય કારણો એ પ્રવૃત્તિને છોડતા રોકનારા હોય છે, અને એને કારણે એ પ્રવૃત્તિમાં એ ઊભેલા હોય છે. તો પણ એ પ્રવૃત્તિને એ ચાહતા નથી. એમનો પ્રયત્ન નિવૃત્તિ માટે અવશ્ય અવશ્ય હોય છે, એ ઈચ્છે છે. અને એ પ્રવૃત્તિમાં રહ્યા રહ્યા પણ પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગ આદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. આ એમને પોતાની વાત કરી છે, કેમ કે જાતિ સ્મરણ હતું ને. નહીંતર તો કોઈ જ્ઞાની એવા હોય છે કે તે જ ભાવે જ્ઞાની થયા હોય, તો પૂર્વે એવું કાંઈ આરાધન ન પણ થયું હોય, પણ કૃપાળુ દેવની પોતાની વાત જુદી હતી. એ તો પૂર્વના આરાધક પુરુષ હતા, અને પૂર્વે પણ સત્સંગ, યોગ, સમાધિ ઘણું આરાધન કરેલું છે પોતે, અને કોઈ પૂર્વકર્મને વશ અત્યારે વિવશપણે મુંબઈથી લખેલો પત્ર છે. મુંબઈની બજારમાં જવું પડે છે, દુકાને બેસવું પડે છે, અને વ્યવસાયના કાર્યો કરતા જોવામાં આવે છે બાહ્ય દ્રષ્ટિએ. તો ત્યાં બેઠા બેઠા પણ એમનું ચિત્ત પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિ ક્ષેત્રોમાં એમનું ચિત્ત ત્યાં જાય છે. આ એમની પ્રિય ચિત્ત છે. નિવૃત્તિ ક્ષેત્ર એ એમની પ્રિય ચિત્ત છે. પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ સાંભળે, ભોગમાં પણ યોગ સાંભળે. એ હળુકર્મી જીવનું લક્ષણ કહ્યું ને, આ તો આરાધક પુરુષ છે. હળુકર્મી જીવને પણ ભોગમાં યોગ સાંભળે, પાત્ર જીવને તો આરાધન, આરાધક પુરુષની તો વાત જ શું કહેવી. એટલે એમને મુંબઈની બજારમાં બેઠા બેઠા નિવૃત્તિ ક્ષેત્રો તરવરે છે. પોતે કરેલો સત્સંગ સાંભળી આવે છે, પોતે કરેલું આરાધન સાંભળી આવે છે, અને એમનો આત્મા ત્યાં છે. દુકાનમાં નથી, વેપારમાં નથી એમનો આત્મા, એમ કહેવું છે. લોકો એમ જુએ છે કે આ દુકાને બેઠા છે, પણ એમનો આત્મા ત્યાં નથી, ખોળ્યું બેઠું છે, આત્મા ક્યાંક બીજે ફરે છે. આ એક પરિસ્થિતિ પોતે કૃષ્ણદાસભાઈને વિદિત કરી છે કે જ્ઞાની પુરુષનું તો આવું હોય છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. તથાપિ ઉદય પ્રાપ્ત જે પ્રારબ્ધ છે એને જ્ઞાની અનુસરે છે, સત્સંગની તેમને પણ રુચિ રહે છે, તેનું લક્ષ્ય રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. તેનું લક્ષ્ય ને રુચિ જ્ઞાની પુરુષને પણ સત્સંગની છે. મુમુક્ષુને તો કેટલી હોવી જોઈએ અને કેટલો લક્ષ્ય હોવો જોઈએ, આ એક એના મહત્વને દર્શાવતી વાત છે. ક્યાંય પણ ઉપેક્ષા સત્સંગની ન થાય, અને થાય તો તે જ્ઞાની પુરુષની આજ્ઞા વિરુદ્ધ છે, આજ્ઞા ઉપર પગ દેવા બરાબર છે, એમ વિચારવું જોઈએ સત્સંગના વિષયમાં. તો અને 609માં તો 13માં આંકમાં તો છેવટ સુધીની વાત કરી છે કે પ્રાણ જાય તેવા પ્રસંગમાં પણ તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. થોડી પ્રતિકૂળતા આવે અથવા અનુકૂળતા થોડી ઓછી થાય તો પણ સત્સંગને જતો કરવો, કાંઈ નહીં અત્યારે હવે જરાક મજા નથી, અત્યારે મૂડ નથી, આજ કાંઈ જવું નથી, હવે છોડી દો, એમની દેહ ત્યાગ કરવા જેવો પ્રસંગ આવે તો. આટલી સત્સંગ વિશેનો વજન એમનું પોતાનું આ પત્રની અંદર છે. શું પ્રમાદે કે રસગારવાદી દોષે, ક્યાંય રસ પડી જાય, કોઈ ટીવીમાં એવો પ્રોગ્રામ આવવાનો હોય પોતાની રૂચિનો, અથવા કોઈ ખાણીપીણીની પાર્ટી હોય, કોઈ એવો પ્રસંગ હોય ઉદયમાં, કે પછી પ્રમાદ થઈ જાય. સત્સંગ પ્રાપ્ત હોવા છતાં પણ પુરુષાર્થ ધર્મ મંદ રહે તો એ સત્સંગ ક્યારેક ક્યારેક પોતાની સગવડ પ્રમાણે કરવા જતાં એ સત્સંગ સફળ થતો નથી. આ એક પ્રશ્નનો બહુ સુંદર ઉત્તર છે અહીંયા, કે કોઈ કોઈ મુમુક્ષુ જીવોને એવો પ્રશ્ન થાય છે કે સત્સંગ તો આપણે કરીએ છીએ, સત્સંગનું ફળ કેમ હજી આવતું નથી? તો કે સત્સંગ કરીએ છીએ એ આપણી અનુકૂળતા પ્રમાણે કરીએ છીએ, આપણને ઠીક પડે, આપણને અનુકૂળ પડે એ પ્રમાણે કરીએ છીએ. સત્સંગ એટલે પોતાના પરમાત્માને ભેટવા માટે, દર્શન કરવા જવા માટેનું એક સાધન છે. બહારમાં પણ જો કોઈ રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, એ એમ કહે કે મારે મળવું છે, તો આપણે શરત લાદીએ ત્યાં, મારી આ શરત છે મળવું હોય તો. કે ત્યાં તો સામેથી એમ કે ભાઈ તમે કયો, ત્યારે બધા કામ પડતા મૂકીને. અને અહીંયા પરમાત્માના દર્શન કરવા માટે આ જીવ શરત નાખે છે, મારી શરતે મારે તમને મારે દર્શન કરવા છે, તમારે દર્શન દેવા હોય તો દો, ન દેવા હોય તો કાંઈ નહીં, પણ હું મારી શરતે. એ શરત બરત કોઈ કન્ડિશનથી આમાં કામ થાય એવું નથી. ટોટલી સરેન્ડર થવાની તૈયારી છે ઘનશ્યામભાઈ, સર્વાર્પણ બુદ્ધિ એ સત્સંગને ઉપાસ હોય. 609માં કહ્યું છે, આગળ 7માં પેરેગ્રાફમાં, સર્વાર્પણ બુદ્ધિ એ એ શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણની ભાવના થયા વિના સર્વાર્પણ બુદ્ધિ આવે ને. શુદ્ધ અંતકરણનો વિષય લંબાયો નથી, પણ એમાં બહુ વાતો ભરેલી છે. જો શુદ્ધ અંતકરણથી આત્મકલ્યાણ કરવું હોય તો એ આત્મકલ્યાણની ભાવના અનેક પ્રકારના મુમુક્ષુ જીવના પ્રતિબંધને દૂર કરનારી છે. એકની અંદર એટલા બધા ગુણ છે. અથવા મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ કરવા ચાહતો હોવા છતાં પણ કોઈ કોઈ જગ્યાએ ભૂલથાપ ખાય છે, કોઈ કોઈ જગ્યાએ એનો મતિ વિપર્યાસ કામ કરે છે, કોઈ જગ્યાએ પૂર્વગ્રહ કામ કરે છે, કોઈ જગ્યાએ કાંઈ ને કાંઈ ગડબડમાં આવી જાય છે, અથવા રોકાઈ જાય છે, અથવા અટકી જાય છે, અથવા અપ્રયોજનભૂત વિષયની અંદર રોકાય છે ને પ્રયોજનભૂત વિષય ઉપર લક્ષ જતું નથી. આવા અનેક પ્રકારના મુમુક્ષુ જીવને નહીં પ્રાપ્ત થવાના, અફળ થવાના, સત્સંગને અને પ્રયત્નને અફળ થવાના કારણોનું મૂળ યું જે ક્યાં રહ્યું છે કે શુદ્ધ અંતકરણથી ભાવના નથી થઈ ત્યાં રહ્યું છે. જો શુદ્ધ અંતકરણથી ભાવના ઉત્પન્ન થાય તો એ ભાવના આત્મકલ્યાણની ભાવના વિરુદ્ધ ક્યાંય પણ પરિણામ જરાક આઘા પાછા જાય, વિરુદ્ધ જાય, તો એની ભાવનાને ઠેસ પહોંચે છે. અને ઠેસ વાગે ચાલતા ચાલતા એટલે ગમે તે વિચારમાં હોય તો જાગૃત થયા વિના રહે નહીં. આ ચાલતા ચાલતા ઠેસ વાગે તરત ખ્યાલ આવે ને કે ઠેસ વાગી ગઈ. એમ કોઈ પણ પ્રકારમાં, કોઈ પણ પ્રકારના પરિણામમાં આ જીવ ચાલતો હોય, પણ શુદ્ધ અંતકરણથી ઉત્પન્ન ભાવનાથી જરાક પણ આઘું પાછું પરિણમન થાય એટલે એની ભાવનાને ઠેસ વાગે છે. એક અંદરની આત્મજાગૃતિ ઉત્પન્ન થવાનું મૂળભૂત કારણ છે એમ કહી શકાય. આ એક વિષય ઉપર અંતકરણને તપાસીને પોતાની સ્થિતિ બરાબર સમજમાં લેવા જેવી છે અને ઠીક કરવા જેવી છે. જો ઠીક ન હોય તો પછી આગળ વિટંબણા ઓછી છે, અને નહીતર મુમુક્ષુની ભૂમિકામાં પણ વિટંબણાનો પાર નથી. કેમ કે પોતે અજાણ્યો છે, માર્ગથી અજાણ્યો છે, અને સત્પુરુષનો યોગ નથી. હવે શું? તો શુદ્ધ અંતકરણની ભાવના હોવી જરૂરી છે. ઓછામાં ઓછું આટલું હોય તો એ ક્યાંક ભૂલશે તો પણ એની સૂઝ અંદરથી આપોઆપ આવશે. કેમ કે ભાવના એને બીજી જગ્યાએ ચાલવા નહીં દે. આ એક બહુ જ મહત્વનો વિષય છે અંદર શુદ્ધ ચિત્તનો, શુદ્ધ અંતકરણના વિષયનો. નહીતર તો સત્પુરુષ જોઈએ જોઈએ ને જોઈએ જ ચાલે જ નહીં. કેમ કે ક્યારે શું કરવું એની કેમ ખબર પડે? યોગ્યતા સમય સમયની છે. એક સરખા પરિણામ કોઈ જીવના હોઈ શકે નહીં કે રહી શકે નહીં. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે. ત્યારે કઈ યોગ્યતામાં કેવી રીતે ઠીક કરવી, એ યોગ્યતાથી અયોગ્યતાથી પાછા વળવું ને યોગ્યતામાં આવવું, એનું વારંવાર માર્ગદર્શન ક્યાંથી મળે? કે સત્પુરુષનો યોગ હોય તો વારંવાર મળે ને, યોગ ન હોય તો આ જીવને ઉગરવાનો કોઈ આરોવારો નથી. પણ એક શુદ્ધ અંતકરણથી ભાવના હોય તો ભૂલ તો બચે છે, આવી એક અંદરની પણ વ્યવસ્થા ઉપાદાન આધીન છે. સત્પુરુષનો સંયોગ એ નિમિત્ત આધીન છે. એમ વાત બંને તરફથી વ્યવસ્થિત છે. ઉપાદાન અને નિમિત્ત, અંતર અને બાહ્ય બંને પ્રકારથી આ વિષય વ્યવસ્થિત છે અને એનું પ્રતિપાદન કૃપાળુ દેવના આ પત્રના પહેલા જ વચનામૃતમાં આવી ગયું છે. કહે છે કે જ્ઞાની પુરુષને પણ સત્સંગની રુચિ રહે છે. અરે જ્ઞાની પુરુષ તો શું, મુનિરાજ પણ સત્સંગને ચાહે છે. એનું એક કારણ છે કે ઉપયોગને પોતાનું પરમાત્મ તત્વ એ એક જ આશ્રય સ્થાન હોવું ઘટે છે. સર્વોત્કૃષ્ટ એવું જે પરમપદ છે, આત્મપદ છે, એને છોડીને એથી અધિક જગતમાં કોઈ પદાર્થ નથી કે ઉપયોગ એને છોડીને બીજે જાય તો ઈષ્ટ છે. જ્યારે એમ હોવા છતાં પણ છદમસ્થ અવસ્થા છે, એટલે કે બુદ્ધિપૂર્વકના પરિણામ છઠ્ઠા ગુણ સ્થાન સુધી છે. સાતમાંથી તો શ્રેણીના પરિણામ અંતર્મુહૂર્તના ધ્યાનસ્થ નિર્વિકલ્પ દશાના છે, પણ છઠ્ઠા ગુણ સ્થાન સુધી મુનિરાજ છે. એનો ઉપયોગ અનિવાર્યપણે બહાર જાય છે આત્માને છોડીને. અને જ્યારે ઉપયોગ બહાર જાય છે ત્યારે વિવેકી જન વિવેક કરે છે કે કયા વિષયમાં મારો ઉપયોગ જાય છે. તો એમાં સર્વોત્કૃષ્ટ સાધન કોઈ હોય તો તે સત્સંગ છે. ઉપયોગ બહાર જાય તો એનો બહારમાં એને રોકાવાનું સાધન સત્સંગ જેવું બીજું કોઈ નથી. આ સરવાળો સર્વે જ્ઞાનીઓએ માન્યો છે અને સર્વે જ્ઞાનીઓ સત્સંગને ચાહે છે, એની રુચિ રહે છે, એનો લક્ષ્ય રહે છે. કેમ કે એ સત્સંગમાં એવું શું છે કે જેને જ્ઞાનીઓને મુનિઓ પણ ચાહે છે, કે એમાં જેમ આત્મ સ્વરૂપનો આશ્રય કરતા જીવને આત્મરસ વૃદ્ધિગત થાય છે, તેમ સત્સંગમાં પણ આત્મરસ વૃદ્ધિગત થવાનું જ એ નિમિત્ત છે, બીજું કોઈ કારણ નથી. એની અંદર સત્સંગમાં આત્મવાર્તા છે, આત્માની ચર્ચા છે, અને આત્મરસને આત્મગુણ વૃદ્ધિગત થાય એ જ વિષય જ્યાં વિચારવામાં આવે છે એને સત્સંગ, સતની વાર્તા, સતની રુચિ, સતનો રસ અને સદગુણ વૃદ્ધિ થાય એવું, એવો સંગ જ્યાં મળે, એવો જ્યાં સંગ હોય, અથવા સંગ થતા એવું જ્યાં થાય તેને સત્સંગ કહીએ. અને તેથી જ્ઞાનીઓ પણ એને ચાહે છે. પણ પોતાના માટે એ લખે છે કે અત્રે વખત, એટલે અહીંયા મુંબઈમાં આ વાત નિયમિત રીતે સત્સંગ કરી શકાતો નથી, થઈ શકતો નથી, એવી જ કોઈ ઉદયની પરિસ્થિતિ છે. અલબત્ત પ્રાય સાંજના સમયે તેઓ એક બીજી પેઢી ઉપર જતા હતા. કૃપાળુ દેવ જ્યારે વ્યવસાયમાં હતા ત્યારે ઓછામાં ઓછી ત્રણેક ઓફિસ એમને હતી એવું એમના પત્રો ઉપરથી જાણવા મળે છે. ત્રણ જગ્યાએ ઓફિસ હતી, કદાચ વધારે હોય તો આપણને ખબર નથી, પણ ત્રણ જગ્યાએ તો ઉલ્લેખ મળે છે. કેટલાક વ્યવહારિક પત્રો પણ ઈડરમાં જોયા અમે, વાવાણિયામાં જોયા અમે, એમાંથી એમ લાગે છે ત્રણ જગ્યાએ ઓફિસ હતી. તો સાંજના એ એક એવી ઓફિસે જતા હતા કે જ્યાં બીજા સત્સંગી મુમુક્ષુઓ આવી જતા હતા, અને કોઈ વાર એ સત્સંગ ચાલે કૃપાળુ દેવનો તો એ રાતના 11-12 વાગ્યા સુધી પછી ધારાવાહી ચાલતો હતો. પ્રાય તો એ સત્સંગ સાંજનો સમય સત્સંગમાં વ્યતીત કરતા હતા, પણ નિયમિત રીતે થવાની શક્યતા નહોતી. એવા કોઈ કામની દબાણ પણ કોઈ વખત આવી જતો હતો. એટલે લખે છે કે એ નિયમિત નથી. હવે લખે છે કે કલ્યાણને વિશે પ્રતિબંધરૂપ જે જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, અને તે તે કારણોને વારંવાર વિચારીને મટાડવા ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. શું કહે છે? કારણો એટલે અહીંયા બાહ્ય કારણો નથી લેવા, અંદરમાં આ આત્માને પોતાને આત્મકલ્યાણથી વિરુદ્ધ જનારા જે પરિણામ છે એ પરિણામને એણે જોવા જોઈએ, વિચારવા જોઈએ. પોતાના પરિણામને વિચારવા પણ જોઈએ અને જોવા પણ જોઈએ. વિચાર અનુપસ્થિત ભાવોનો થાય છે અને અવલોકન ઉપસ્થિત ભાવોનો થાય છે. આમ બે પ્રકારે પોતાના જ પરિણામોના વિષયની પ્રવૃત્તિ મુમુક્ષુ જીવને ચાલે છે. 254માં સ્વચ્છંદની હાનિ થવા અર્થે પોતાને દોષોને જોવા એવો શબ્દ લીધો છે. અહીંયા વિચારવાની પણ વાત લીધી છે. એટલે જ્યાં સુધી આત્મજાગૃતિ ઓછી માત્રામાં હોય, અલ્પ માત્રામાં હોય, ત્યાં સુધી પોતાના વ્યતીત થયેલા પરિણામોના વિચારો મુમુક્ષુ જીવને આવે છે, જેને આત્મકલ્યાણની ભાવના છે એને, કે અરે આવા પરિણામ કેમ આ જીવને હજી થાય છે? શું હજી તારે પરિભ્રમણ કરવું જ છે? હજી પરિભ્રમણની રુચિ છે? એમ એને વારંવાર પોતાના થઈ ગયેલા પરિણામોનો વિચાર આવે છે, ખેદ પણ થઈ આવે છે, કરવો પડતો નથી પણ સહેજે સહેજે થઈ આવે છે, એવી એક સ્થિતિ બને છે. વિશેષ આત્મજાગૃતિ હોય તો એ આત્મકલ્યાણને પ્રતિબંધક એવા પરિણામ ચાલુ થતા જ જાગૃતિ આવી જાય, અને એ પરિણામનો રસ તીવ્ર થતાં એ જાગૃતિ પોતે જ એને રોકી દે છે, એવો એક ત્યાં પ્રકાર ઉત્પન્ન થાય છે. એને જોવા અથવા અવલોકન કરવા એમ કહેવામાં આવે છે. વિચારમાં જે દોષ આવે છે અને ખેદાય છે આત્મા, એના કરતાં આ એક આગળનું કદમ છે, આગળનું પગલું છે, કે જો એ દોષ ઉત્પન્ન થાય અને એ જ વખતે જીવ આ જાગૃતિમાં આવીને એનું અવલોકન શરૂ કરે તો એ દોષનો રસ તીવ્ર થતો મંદ થઈ જાય છે, એ રસ મંદપણાને પામે છે. પરિણામનો સિદ્ધાંત એવો છે કે જે દોષનો રસ છે, કષાય રસ છે, મલિન રસ છે, એ રસ જો મંદ થાય તો દર્શન મોહનો રસ સાથે સાથે મંદ થાય. કષાય મંદ થાય એક વાત છે, કષાય રસ મંદ થાય તે તદ્દન બીજી વાત છે. એની ચોભંગી છે કે કષાય તીવ્ર હોય અને કષાય રસ મંદ હોય, કષાય રસ મંદ હોય ને કષાય મંદ હોય, કષાય મંદ હોય ને કષાય રસ તીવ્ર હોય, અને કષાય તીવ્ર હોય ને કષાય રસ તીવ્ર પણ હોય. ચારે ચાર ભાગા પરિણામની અંદર સંભવિત છે. તો અહીંયા રસનો ફેક્ટર પકડવો છે. કેમ? કે પરિણામની શક્તિ ક્યાં છે, જો વિચારવામાં આવે તો પરિણામની શક્તિ પરિણામના રસમાં રહેલી છે. ચાહે તે પરિણામ શુભ હોય, અશુભ હોય કે શુદ્ધ હોય, પરિણામની જાતિ ત્રણ છે, શુભ, અશુભ અને શુદ્ધ. પણ એ ત્રણેયમાં જે રસ છે એમાં એનું બળ છે, એની શક્તિ રહેલી છે. અને એ કશાય રસને અવલોકનથી જો તોડવામાં આવે તો, કશાય રસને અને દર્શન મોહના રસને, બંને મોહની પ્રકૃતિના રસ હોવાથી એને સીધો સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે. એ આ રસ મંદ થાય તો આ રસ મંદ થાય. હા, રસ મંદ થવાના અનેક કારણો છે, અનેક પ્રકાર છે, પણ યથાર્થ પ્રકારે જેને મંદ થાય તેનો લાભ બહુ મોટો છે. અયથાર્થ પ્રકારે મંદ થાય તો પાછો તીવ્ર થતા વાર ન લાગે, એ પોતાને જ ખબર ન પડે, કેમ કે બેભાન અવસ્થામાં ચાલે છે બધું કામ. યથાર્થ પ્રકારે થાય તો તે આત્મભાનની સમીપ જનારો જીવ હોવાથી અને જાગૃતિમાં આવેલો જીવ હોવાથી એને દર્શન મોહનો અનુભાગ ઘટે, દર્શન મોહનો રસ ઘટે, તો વર્તમાન જે જ્ઞાનમાં આત્મપ્રયોજનને ગ્રહણ કરવું છે, આત્મ સ્વભાવને ગ્રહણ કરવો છે, આત્મ સ્વરૂપને જ્ઞાનમાં લેવું છે, એવી મુમુક્ષુની ભૂમિકાની નિર્મળતા દર્શન મોહનો અનુભાગ જેને ઘટે એને જ ઉત્પન્ન થાય, બીજાને ઉત્પન્ન ન થાય. અને તેથી એ આત્મદર્શનની સમીપ જવાનો એક વ્યવસ્થિત ઉપાય છે, બહુ સાયન્ટિફિક છે. જેમ કોઈ મિકેનિઝમમાં મિકેનિકલી જે કામ થાય માણસ ભૂલે પણ મશીન ન ભૂલે એમ કહેવાય છે. આપણે કહેવત થઈ ગઈ છે કે ભાઈ એને ગોઠવી દીધું, ભાઈ 1000 નકલ છપાય એટલે 1000 નકલ છપાય ને મશીન બંધ, 1000 ટીકડી પડે એટલે 1000 ટીકડી પ્રોડક્શન થાય ને એ બંધ. માણસ ભૂલે 1000 ગણતા, મશીન ન ભૂલે. એમાં એટલું જ વ્યવસ્થિત છે આત્માનું વિજ્ઞાન. એ વિજ્ઞાન અનુસાર જો જીવ પોતે આગળ વધવા માગે વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક ઢબથી, રૂઢિગતપણે નહીં, તો અવશ્ય અવશ્ય એની સફળતા થાય જ, એમાં નિષ્ફળ થવાનો કોઈ અવસર નથી. વિશેષ વિષય છે, આજનો સમય સમાપ્ત થાય છે. આગળ દેશો.